सहजान स्वामी महाराज की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतान स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। आज अहियाँ बधा वधार्या छो ने भगवान स्वामीनारायण ने सर्व जीवोना हितने माटे, कल्याण ने माटे, सुख ने माटे एक शिक्षापत्री लखेली छे। ए शिक्षापत्रीनुं पारायण अत्यारे चाली रह्युं छे। विवेक सागर स्वामी आपणने वात करे ने समजावे छे। भगवान स्वामीनारायणे आ शिक्षापत्री लखीने दरेकने एक आचार संहिता आपी छे। धर्मनी वात एमने आपी छे। એ ધર્મશાસ્ત્ર છે। બધા જે ધર્મશાસ્ત્રો આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મની અંદર છે એ બધાનો સાર કાઢીને આ શિક્ષાવત્રી આપી છે કે દરેક ધર્મગ્રંથોમાં જે કંઈ વાતો લખેલી છે એનો અભ્યાસ કરીને ત્યાર પછી પોતે આ 212 શ્લોકની શિક્ષાવત્રી છે જેનું પારાયણ આપણે ચાલે છે એ શિક્ષાપત્રીની અંદર 212 શ્લોક છે। અને એ ભગવાન શ્રીજી મહારાજે જ્યારે લખ્યું ત્યારે પણ સર્વજીવ હિતાવહ એટલે સર્વ જીવોના કલ્યાણ માટે હું આ શિક્ષાપત્રી લખું છું। એમાં પછી કોઈપણ જ્ઞાતિ જાતિનો માણસ હોય, કોઈપણ દેશના હોય, કોઈપણ ધર્મના હોય કે જેને જે કંઈ માન્યતાઓ હોય બધાને માટે આ મહારાજ સ્વામિનારાયણ કે જીવ પ્રાણી માત્ર માટેના સુખને માટે, એટલે એમને એક બહુ ઉદાર ભાવના કે આપણે આ જગતની અંદર સર્વનું કલ્યાણ થાય એટલા માટે તો ભગવાનના સંતના અવતારો છે, મહાન આચાર્યોના અવતાર એટલા છે કે જીવનું કલ્યાણ થાય, આ સમાજ સુખી થાય એટલા માટે એમના અવતારો હોય છે, એટલે એ હેતુ રાખીને ભગવાન સ્વામિનારાયણે આવી શિક્ષાપત્રી લખી છે। અને એની અંદર આપણા જે બધા ધર્મોની વાત છે એ બહુ રીતે સારી રીતે લખી છે। એટલે કહેવાનું શું છે કે ધર્મ એ પાયો છે આપણો, આપણા જીવનમાં જો ધર્મ ન હોય તો એ કંઈ આપણું કોઈ કાર્ય સાર્થક થતું નથી। આપણી શોભા એ બહુ સારી રીતે કપડાં પહેરીએ, સારી રીતે રહીએ કરીએ ને એ શોભા નથી, કે બહુ રૂપાળા હોય કે ભણેલા હોય કે ન ભણેલા હોય, કદરૂપા હોય એની પણ વાત નથી। જે માણસની અંદર ધર્મ છે એ વિશેષ, એની ધર્મ એ વિશેષતા કહેલી છે। ભગવાન સ્વામિનારાયણ પણ વચનાવતમાં કહ્યું કે બુદ્ધિશાળી કોને કહેવા, આપણે જાણીએ કે બહુ ભણેલા ગણેલા સારી રીતે કામકાજ ઉદ્યોગ પ્રતિ બીજું ત્રીજું થતું હોય તો આપણે જરૂર છે કરવાનું છે, અને એ બુદ્ધિ તો છે જ આપણી, કારણ કે આપણે ભણ્યા છીએ એટલે બુદ્ધિ તો એ પ્રમાણેની છે અને એનું જ્ઞાન પણ આપણને છે। પણ એ જ્ઞાન એ બુદ્ધિથી આપણે આપણા દેહના સુખની માટેની જ વાતો થાય છે, બુદ્ધિથી આપણે જે કંઈક કમાવવું, કંઈક કંઈક આયોજન કરવા, સંશોધન કરવા, આ બધું કરીને આપણે આપણા શરીરને કેમ સુવિધા મળે અને આ પ્રમાણે ચાલે છે। પણ અહીંયા આગળ ભગવાન શ્રીજી મહારાજ બુદ્ધિ એ કહે છે કે જે મનુષ્યો પોતાના કલ્યાણને માટે આ પ્રમાણે કાર્ય કરે અને પરોપકારી કાર્ય કરે, ધર્મનું કાર્ય કરે, એ બુદ્ધિશાળી કહેવો છે। અને એવા બુદ્ધિશાળીએ જ ભગવાનને ઓળખ્યા છે અને ભગવાનની માટે સેવા કરીને, ભક્તિ કરીને પોતાને આ પ્રમાણે રાજી કરેલા છે એમને। અને બુદ્ધિ એટલે શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ આજે રાવણ પણ બુદ્ધિશાળી હતો, ખૂબ બુદ્ધિ હતી, ભણેલા હતા અને બધું જ્ઞાન પણ એને હતું, પણ છતાં પોતાના કલ્યાણને માટે જે વસ્તુ છે એને ઓળખી ના શક્યા। આ પૃથ્વી ઉપર આપણું કલ્યાણ છે, આપણો મોક્ષ છે, આપણે શાંતિ મળે છે, એ ભગવાનને સંત જે બધા અવતારો થયા છે તે સહેજ સંપ્રદાયની અંદર, એ સંપ્રદાયની અંદર એમના થકી આપણને કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ પ્રાપ્ત થયેલો છે, સાથે આપણા વ્યવહારના કાર્યનો માર્ગદર્શન પણ મળેલું છે। તો કહેવાનું છે એમ રાવણ બુદ્ધિશાળી હતા પણ રામ ભગવાન ઠીઠ લંકા સુધી ગયા પણ ઓળખી ના શક્યો, તારી બુદ્ધિ શું કામ ભાઈ, જેના થકી આપણું શ્રેય છે, જેના થકી આપણું કલ્યાણ છે, પણ એને જ ના ઓળખ્યા અને એના સામે યુદ્ધ કર્યું તો પછી એમાં ક્યાંથી સારો લાભ થાય? કંસ છે પણ બુદ્ધિશાળી હતો, દુર્યોધન પણ બુદ્ધિશાળી હતા, એ બધાએ તમે જુઓ તો બધા બુદ્ધિશાળી જ હતા, રાજ ચલાવી શકતા સારા, ત્રિલોકીના રાજ ચલાવતા. એક આપણા પૃથ્વીનું નહીં, ત્રિલોકીનું રાજ નહીં, સ્વર્ગ મૃત્યુને પાતાળ બધીની એની બધી સત્તા હતી. તો એટલી બધી બુદ્ધિ હતી, પણ છતાં ભગવાન કૃષ્ણને ન ઓળખી શક્યા, એની ભક્તિ ન કરી શક્યા, એના સામે યુદ્ધો થયા. તો એનું શાસ્ત્રમાં કોઈ નામ નિશાન જેવું રહ્યું નહીં, એની મહત્તા ન રહી. એની વાતો આવે છે પણ એનું ભજન ન થાય. ભજન તો રામનું ને કૃષ્ણનું કે સ્વામિનારાયણ ભગવાન થયા, બીજા અવતારો થયા, બીજા બધા મહાન ભક્તો થયા, એનું જ ભજન થાય આપણે. તો કારણ એ બુદ્ધિશાળી થયા, એમને પોતે ભગવાનને સંતને ઓળખ્યા અને માર્ગે ચાલ્યા, તારી એ બુદ્ધિ એને કહેવાય. સબરી છે એ આદિવાસી બાઈ હતી, પણ એને ભગવાન રામને જોયા નહોતા, પણ એના ગુરુએ કહ્યું કે તું અહીંયા બેસ પંપા સરોવર, અહીંયા આવશે ભગવાન તારી ખબર લેશે અને તને કલ્યાણ કરશે. એક વિશ્વાસ ગુરુના વચનની અંદર, કે શાસ્ત્રો ભણી નથી, શાસ્ત્રોની કંઈ ખબર નથી, કાંઈ નથી, ભગવાન છે, રામને આવશે ને તારું કલ્યાણ કરશે, બસ એક જ વિશ્વાસથી મોટી ઉંમર સુધી એક ધારી ભગવાનનું ભજન કર્યું. પણ રામને વનવાસ જવાનું થયું ત્યારે ભગવાન રામ ત્યાં ગયા, એને ત્યાં ગયા. ભગવાનને પાછું એવું નથી કે ભાઈ હું મોટા સારા બંગલા બીજામાં જવાનું, એ તો આવા સાબરીને ત્યાં પણ ગયા છે. કેટલા લોકો બહુ માન્યતા એમ કરે કે આ ભગવાનને બધા મોટા હતા તો મોટા મોટાને ત્યાં જાય, બધા ડાયા હોય, પૈસાવાળા હોય, સારા બધા હોય, એવી રીતની વાત છે. ભગવાન તો દરેકના છે, ગરીબના, તવંગના, રાજાના, ગરીબ બધા રાજાઓ હોય કે ગરીબ હોય, ભણેલા હોય કે અભણ હોય, એને મને એવું નથી ભેદભાવ. ભેદભાવ તો આપણને છે બુદ્ધિના ભેદો કરીને, કે આ છે ને આ છે. ભગવાનને તો બધા જ પોતાના બાળકો છે, બધા જ પોતાના બાળકો સમજીને એમના અવગુણ જોયા સિવાય એમનું કલ્યાણ કેમ થાય એ ભાવનાથી જ કરે. તો જો ભગવાન રામ ત્યાં ગયા અને એની ઝૂંપડીએ જઈને બેસા અને એને ભાવ થયો કે મારા જમા બોર હતા તો બોર જમ્યા ભગવાન, કારણ એ કંઈ મોટી વસ્તુ હતી, કાંઈ એને મને કિંમતી વસ્તુ નથી. એમ કે આપણે જેને બહુ મોટી કિંમતી વસ્તુ આપી એટલે ભગવાન રાજી થાય. ભગવાનને તો ગમે તે વસ્તુ તમે આપો, ભાવથી આપો, ભક્તિથી આપો, પ્રેમથી આપો તો એની પ્રસન્નતા થાય છે. આપણામાં પ્રેમ ન હોય ને એ ન હોય ને ઠીક છે, દેખાવ કરવા માટે કે મેં ભગવાનને જમાડ્યા એમ નથી, અત્યંત પ્રેમથી કે આ મારી વસ્તુ ભગવાન સાક્ષાત જમે છે અને આ વાયના છે સાક્ષાત ભગવાન છે એ ભાવથી એને જમ્યો. તો થઈ કે વિદુરની બાજી હતી, વિદુર કંઈ મોટો એ નહોતો તાલેબાન કે, પણ એને પોતે ભગવાનને જમવા માટે દુર્યોધને વૃષ્ટિ ભગવાન કૌરવ પાંડવની વૃષ્ટિ કરવા માટે ત્યાં દુર્યોધનને ત્યાં જવાના હતા. દુર્યોધનને એમ ભગવાનનો ભાવ તો નહોતો, પણ કૃષ્ણ છે અને બહુ ખટપટી છે ને એવો માનતો હતો, અને એની બુદ્ધિ પ્રમાણે, કારણ કે એ પોતો ખટપટી હતો અને એવી હતી જેવી પોતાની દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય માણસને, દરેકને જેવા પોતે હોય બીજાને માની લે કે આ આવા જ હશે, એટલે એની દ્રષ્ટિમાં એવું હતું. એટલે ભગવાને ભગવાનના માન્યા, ભગવાન વિષ્ટિ કરવા ગયા, તૈયારી કરી બધી, પણ તૈયારી કરી એટલે બધી વ્યવસ્થા ખાવા પીવાની ત્યાં બધી આયોજનો સારી રીતે એમનો આવકાર કરવાનો, એની ભાવના શું હતી કે આવા કૃષ્ણ મારે ત્યાં આવે, મારી મહત્તા વધે, મહત્તા વધારવા માટે દુનિયા મારી મહત્તા વધે, ભગવાને એની મહત્તા વધારવા નથી, એની કલ્યાણ કરવા માટે આવે, પણ એને હતું નહીં તો ભગવાન એને ત્યાં ગયા નહીં અને વિદુરને ત્યાં ગયા, ત્યાં રહ્યા જમ્યા કર્યું બધું. પછી વિષ્ટિ કરી પણ એને દુર્યોધને માન્યું જ નહીં કે એક અની સોયની અની છે એટલી પૃથ્વીની જમીન હું એને પાંડવોને આપીશ નહીં, બધું મારું જ છે. અને એ સંસ્કાર પહેલેથી પડેલા ધૃતરાષ્ટ્ર એમના પિતા થકી કે આ બધું જ આપણું છે, કારણ કે જે એવું હોય ને એ જ હોય કે બીજાનું પડાવી લેવું એ આ કામ નથી, બીજાને આપવું દેવું છે, દે એ દેવ અને લઈ લે અસુર, બીજાને પરાણે પડાવી લેવું, બીજાને ગમે તે કરીને હેરાન પરેશાન કરીને પોતે લઈ લેવું એ આસુરી વૃત્તિ છે, અને દેવું એ દેવની વૃત્તિ છે. એટલે એવા જે હોય એ આપવા માટે, એટલે ભગવાન સંતો અંઠખંડ આપવા માટે આવ્યા છે દરેકને, અને આપીને જ ગયા છે. અને એકનું કલ્યાણ થયું, ભાગવત વાંચો, રામાયણ વાંચો, અને ગીતા જેવો ગ્રંથ પણ ભગવાને આપે, સુંદર જ્ઞાન એની અંદર છે અને એનાથી આપણે ઘણો લાભ થાય છે. એવી રીતે આ ભગવાને શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપી છે, તમે વાંચો તો એમાં તમને બધાને, આપણે બધાને ખૂબ ખૂબ એનો લાભ થાય. અને મહારાજે કહ્યું કોઈ આ એવું નથી કે આ સંપ્રદાયનો કે આ હોય કે જે વાંચે એને શું, અમૃત તો જે પીવે અમર જ બની જાય. એમાં કંઈ એવું છે કે આ ફલાના ભાઈ પીએ ને ફલાના રાજા પીએ તો અમર થાય ને પેલો ગરીબ ના પીએ તો ના થાય. અમૃત બધા જ પીવે, જે પીવે એને બધાને લાભ થવાનો છે. એ પછી અંધારામાં પીવો કે ખૂણે જઈને બે વખત જાહેરમાં પીવો તો અમૃત થવાનું. ઝેર છે એ તમે ગમે ત્યાં પીશો તો મરવાનું છે. એટલે આ બધી વસ્તુની અંદર ભગવાનની વાતો કે આ બધી વસ્તુનું જો આપણે બરાબર ગ્રહણ કરીએ તો આપણને લાભ થવાનો છે અને થાય છે. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે સર્વજીવ હિતને માટે આ શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી એટલે દરેકનું હિત કેમ થાય એવી વાત અંદર આવે છે. શિક્ષાપત્રી એટલે શિક્ષા કરવાને માટે નહીં, આપણે શિક્ષાનો શબ્દ થઈ જાય કે શિક્ષા એટલે બીજાને શિક્ષા કરવી, બીજાને દબાઈને આમ તેમ કરવું, એવું શિક્ષાની વાત નથી. કે એને ગુનો કરે આમ કરો, ભગવાન તો કોઈના ગુના હું જોતા જ નથી. ગમે તેવા ગુના કરે તો પણ એને શરણે આવે અને માફ કરી દે, એનું કલ્યાણ કરે છે. એટલે એ શિખામણની વાત કરી કે ભાઈ આ મનુષ્ય અવતાર મળ્યો છે તો મનુષ્ય અવતારે કરીને આપણે ખરાબ ન કરવું, ખોટું ન કરવું, ચોરી ન કરવી, અનિષ્ટ ન કરવું, દુરાચાર ન કરવો, પાપાચાર ન કરવો. આપણે એવું ધર્મની રીતે રહેવું, પ્રમાણિકતાથી રહેવું, જે કરીએ કાર્યની ધંધામાં પરીક્ષા, નોકરીમાં પરીક્ષા, જે જે કાર્યો કરતા હોઈએ ધર્મની અંદર પણ જઈને આપણે પ્રમાણિકતાથી કામ કરવું. એટલે એ સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આદિ ગણો છે, એ બધા ધર્મનું પાલન કરવું. અને કોઈ જીવની હિંસા પણ ન કરી, કોઈને દુઃખ પણ ના આપવું, કોઈને ત્રાસ પણ ના આપવો. આવી રીતના આપણા ધર્મોની બધી વાત છે. એ વાત પણ મહારાજે શિક્ષાત્રી બધી લખી છે અને વિક્ષા કરે છે વાત. તો કહેવાનું શું છે કે આ એવી રીતની વસ્તુને આપણે જો બરાબર ધ્યાનથી સાંભળીએ તો એનો આખો ખ્યાલ આવે કે ભાઈ આનો મોટો અર્થ શું છે. જેમ ગીતા છે, હવે ગીતા આપણે વાંચતા હોય તો ગીતાની અંદર આપણે ખબર ના પડે ભગવાન કૃષ્ણ અર્જુન બે વાતો કર્યા કરે છે. આપણે એમ લગન છે પેલા યુદ્ધની ઉપર પાછા યુદ્ધ ગયા છે ને ત્યાં આ સંવાદ ચાલે છે. આ યુદ્ધની અંદર કંઈ કોઈને ખબર પડે તે વેળે ધમાલ ને ધલાલ પાલાન તરવાનો બંધુગણ ભડાકા થતા હોય, હવે ન્યા ક્યાંથી જ્ઞાનનું એ રહે. પણ એ કૃષ્ણને ભગવાનને અર્જુનને નિમિત્ત કરીને પોતે આ ગીતા એવી આપી છે કે સર્વ માટે કોઈ પણ માણસ વાંચે તો એમાંથી એને ખૂબ સારો લાભ થાય. હમણાં બધા કહે પુરુષોત્તમ યોગ, યોગ રક્ષે, પછી ભક્તિ યોગ, જ્ઞાન યોગ, બધા યોગ બધા છે એની અંદર. એમાં અક્ષર યોગ છે ને, પુરુષોત્તમ યોગ છે, સાંખ યોગ છે, બધા એ બધી વસ્તુ લખે છે. એટલે માણસે જગતમાં રહીને એવું જ્ઞાન જો દ્રઢ થઈ જાય તો પછી એને કોઈ જાતનું દુઃખ રહે નહીં. જ્ઞાન વગર સુખ થતું જ નથી. જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે એને માટે મોહ મમતા થયા કરે, દુઃખી થયા કરે. તો એ ગીતા પણ એવો સુંદર ગ્રંથ છે. તો આપણે તો બધા એ પ્રમાણે માણીએ છીએ. એની અંદર રામાયણ પણ બહુ સુંદર ગ્રંથ છે, ભાગવત છે પણ સારો ગ્રંથ છે. અને જે જે સંપ્રદાયની અંદર થયા એ બધાની અંદરના જે મહાન પુરુષો થયા એમને લખેલા, એમને આદર્શ આપેલા બધા ગ્રંથોને પ્રેમથી આપણે વાંચીએ તો આપણને લાભ થાય. ગમે તે ધર્મને માનો એનો વાંધો નથી, કોઈ પણ તમારા ઈષ્ટદેવને જે હોય એને માનો એનોય વાંધો નથી. પણ એમને આપેલો જે સદાચાર છે, એની અંદર આપેલો જે સદાચાર છે એ જ કરવું. શ્રીજી મહારાજે એક જ વાત કરી કે ધર્મ જ્ઞેયો સદાચાર. એમને પોતે લખી દીધું શિખામણ કે ધર્મનો વ્યાખ્યા જ કરી નાખી. ધર્મ એટલે કે આ ફલાનો ધર્મ નહીં, આ એ તો બધા સંપ્રદાયો છે. દરેક વૈષ્ણવ સંપ્રદાય, શિવ સંપ્રદાય, બધા સંપ્રદાયોની એ બધી છે. એટલે એ સંપ્રદાયો છે પણ ધર્મની વ્યાખ્યા એક જ છે ને, ધર્મ પણ એક જ છે, ભગવાન પણ એક છે ને, એ ભગવાને આપેલો ધર્મ છે એક જ છે. તો એ ધર્મને આપણે સમજવાનું છે. એટલે ધર્મ જ્ઞેયો સદાચાર પાડો એ ધર્મ. કોઈ પણ માણસ હોય પછી એને સદાચારી બને, કે ગમે તે માણસ હોય તો સદાચારી બને. એમાં પછી કોઈ નાત જાતના ભેદો નથી કે આવી જાતનો સદાચાર પાડો. કોઈ પણ ભગવાનને માનતા હોય તો સદાચાર. તો એ પ્રમાણે સદાચારની જ વાત છે કે પોતાનું જીવન જો આદર્શ હોય, પવિત્ર હોય, પ્રમાણિકતા હોય અને ખાનદાની જેને હોય છે, જેને આપણે કહીએ છીએ ને ભાઈ આ બધા બહુ જ પવિત્ર માણસો છે એ આપણે જેમ કહીએ છીએ, અને ગર્ભ શ્રીમંત છે એમ પણ કહીએ છીએ. ગર્ભ શ્રીમંત એટલે શું કે એને ગર્ભમાંથી જ બધા સંસ્કારો મળેલા હોય. આપણે અહીંયા સુધી આપણું હિન્દુ શાસ્ત્ર બધા માને છે કે ભાઈ આપણા સંસ્કારો માતાના ઉદય હોય ત્યાંથી જ પામે છે. એટલે જ કહીએ છીએ કે જ્યારે બાળક જન્મનો સમય હોય ત્યારે ભગવાનની કથા વાર્તા સાંભળવી, કીર્તનો સાંભળો, કંઈક બીજી રીતની વાત હોય. પલ્લાદને નારદજીએ એમની માતાના ઉદરમાં પલ્લાદ હતા ત્યારે જ બધી વાત કરી, ત્યાં જઈને ત્યારે જ આ પલ્લાદને ભગવાનનું જ્ઞાન થયું. અને એ જ્ઞાન એવું દ્રઢ થઈ ગયું તો એના બાપેને એમ કહ્યું કે હા તું મારું ભજન કર, આ ક્યાંથી તું લાવ્યો? કે ભગવાન સર્વથી મોટા છે, મોટો તો હું ત્રિલોકીનો રાજા, પણ પ્રહલાદ નામને અનેક ઉપાય થયા, એને મારવાના ઉપાય થયા, અને ઘણી રીતે મુશ્કેલી કરી. તોય પ્રહલાદે કહ્યું કે આ વાત મારી બરાબર છે. તો કહેવાનું શું છે કે એમ એ ગર્ભના સંસ્કાર હતા, તો એ ગમે તેટલી મુશ્કેલી આવે તોય મૂકવી નહીં. એમ આપણને પણ જો આ નાનપણથી આ સંસ્કારો હોય, આ કદાચ ગ્રંથો વાંચીને સંસ્કારો પડ્યા હોય, અને મંદિરોમાં જઈને જો આપણે ભજન કીર્તન કરીએ એમાંથી સંસ્કાર પડ્યા હોય, તો પછી ગમે ત્યાં જઈએ તો આપણાથી દારૂ ચોરી અત્યારે અનેક જાતના વ્યસનો દૂષણો ટીવીમાંના દૂષણો બધા ઘણા ઘણા આવે છે. અત્યારે પ્રલોભન છે બધું અને આકર્ષણ છે, એમાં બીજું કંઈ આપણે સંસ્કારહીન આપણે બની જઈએ એવી વસ્તુ છે. એટલે એનાથી દૂર રહેવું અને આપણે પોતાનો ધર્મ બરાબર સચવાય એ જાતની નિષ્ઠા દ્રઢતા આપણે થાય તો આપણે સમાજે સુખી થશે, રાષ્ટ્રે સુખી થશે અને બધા માણસો સુધી. તો આવી રીતે આવા કાર્ય માટે ભગવાનના અવતારો થાય છે. તો એ થયું એટલે કહેવાનું શું છે કે ભગવાન બુદ્ધિમાનની વાત મેં જે કરી એટલા માટે કે ભગવાને કહ્યું કે જે પોતે આત્માનું કલ્યાણ કરે એના થકી એને બુદ્ધિવાળો કહેવામાં આવે છે. કારણ કે એને વસ્તુ ઓળખાઈ એટલે થઈ ગયું. એટલે ભગવાને કહ્યું આ પ્રમાણે, તારે કહેવાનું શું કે એમ બુદ્ધિશાળી ઘણા માણસો થયા પણ ભગવાનને આત્માના કલ્યાણ માટે કંઈ કરી શક્યા નહીં. બધું દુનિયાનું બધું કર્યું પણ પોતાનું ના કરી દીધું. પોતાના આત્મકલ્યાણ માટે આ ભગવાને શરીર આપ્યું. શું છે કે જનહિતાય એને આત્મકલ્યાણ માટે કે જન મનુષ્યોનું તમે હિત કરો, એને મદદરૂપ થાઓ, એને આ પ્રમાણે છે મનુષ્યોનો ઉદ્ધાર થાય. જીવન ઉદ્ધારનો આપણો માર્ગ છે, કોઈને મારી નાખવાનો માર્ગ છે જ નહીં. જીવન ઉદ્ધાર થાય એવું કાર્ય કરો અને ભગવાનની ભક્તિ કરો તો તમારો મોક્ષ થશે. તો એ રીતનું આપણું શરીર છે તેનાથી એટલું જે ઓળખાય તો ખરી બુદ્ધિ તો એનું છે. હનુમાનજીને બુદ્ધિશાળી કહ્યા, બુદ્ધિમત્તામ વરિષ્ઠમ એમના શ્લોકની અને એમના સ્તોત્રની અંદર વાંચીએ છીએ કે પ્રાર્થના કરીએ ને તારે બુદ્ધિમત્તામ વરિષ્ઠ, એટલે જેટલા દુનિયામાં બુદ્ધિશાળી છે એમાં પણ શ્રેષ્ઠ એ છે. હવે આમ જાણીએ તો કે વાંદર જ્ઞાતિ, એને શું જ્ઞાન, એ ક્યાંક ભણવા ગયા છે, ક્યાં એમને શાસ્ત્રો વાંચ્યા એ છે છે. પણ એમને એક જ છે કે રામને ઓળખ્યા, અને રામને ઓળખ્યા એટલે કેટલા બહુ દ્રઢતાપૂર્વક મહિમાપૂર્વક આ ભગવાન છે જ, અને એ ભાવનાથી જ એને સેવા કરી, અને સેવા કરી એટલી એટલે ભગવાન રાજી થઈ ગયા. અને એટલા માટે બુદ્ધિ કહ્યા કે રામને ઓળખ્યા અને રામની સેવા કરી તો ભગવાન એમના પર રાજી થઈ ગયા. તે રાજી થઈ ગયા તો કેવું કે ભગવાન રામનું મંદિર કોઈ ગામમાં ના આવે તો ચાલે, પણ હનુમાનજી તો જોઈએ જ, હનુમાનજીને તો બેસાડવાના જ કે ગામની રક્ષા કરે, લોકોનું રામ કરે. એટલે આપણી માન્યતા કહેવાનું વસ્તુ છે, પણ એમ કંઈ ભગવાનની એક સેવા કરી તો એ કંઈ ભણેલા નહોતા, કંઈ એવી વસ્તુ નહોતી, છતાં પણ એ બુદ્ધિમતામ એટલે બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કહેવાઈ ગયા. તો આપણે પણ બુદ્ધિશાળી એ તાતના થવું છે. બુદ્ધિશાળી એટલે થવું તો બધું વેપાર ધંધો કરવો એટલે બુદ્ધિ તો જોઈએ છે, પણ એક બુદ્ધિ કેવી છે કે આ સંસારિક આપણી મોટપ માટેની, ભગવાનના માર્ગમાં મોટરની બુદ્ધિ તો ભગવાનને ઓળખવા અને રાજી કરવા, એમના આદેશો છે આપણા પાલન કરવા. પછી ભગવાન સિવાય બીજાની મહત્તા એના જીવમાં હોય નહીં, બીજી કોઈ વાસ્તુમાં મોહ પણ ન રહે. લંકામાં એમને પેલું કામ કરીને આવ્યા ને સીતાએ 9 લાખનો હાર આપ્યો, 9 લાખનો હાર પોતે હતો કે આવું સેવા કરી એટલે રાજી થઈ ગયા અને એમને આવ્યો. હનુમાનજી હાર લઈને મણકા લઈને તોડવા માંડેવ્યા મોઢેથી, અને તોડીને જોયે મણકો નાખી દે, બીજું તોડી નાખે. સીતાજી કે આમ કેમ કરે, આવું બધું સરસ છે પણ હવે કે વાનર જ્ઞાતિ ખરી, એને શું જ્ઞાન કે આનું શું મહિમા છું. પછી પૂછ્યું કે આમ કેમ, તો કે હું એમાં રામ છે જોઉં છું. આ મણકામાં કંઈ રામ છે દેખાય, તો કે એમાં તો ક્યાંથી રામ હોય, તારા અહીંયામાં છે કે અહીંયામ દેખાડે, એટલે નહીં આપણે ઘણા વખત દેખાડે કે ભાઈ મારા અહીંયામ, એટલે એના રૂવાડે રૂવાડે રામ હતા, રૂવાડે રૂવાડે રામનું ભજન થતું. એટલે 9 લાખ કરતાં પણ રામની મહત્તા કે જ્યાં રામ છે કે રામ એ જ મારે કામ છે, બાકી કોઈનું કામ નથી. એટલે આપણા જીવનની અંદર આપણે સંસાર વ્યવહાર બધું કરીએ પણ આપણા જીવનની અંદર ભગવાન સિવાય આપણું બીજું કોઈ એ વિશેષતા નથી, અને એની જ આપણી મહત્તા છે. એટલે ધર્મ જેટલો આપણા જીવનમાં દ્રઢ થાય અને ભગવાનમાં જેટલી વધારે શ્રદ્ધા થાય એ આપણું શોભા છે, એ આપણી વિશેષતા છે, અને એનાથી જ આપણું શ્રેય થાય છે, સમાજમાં થાય કે રાષ્ટ્રમાં થાય, બધાની અંદરની અંદર આ છે. એટલે ધર્મ એ આપણું પહેલું પગથિયું, પહેલું એટલે શું, ફાઉન્ડેશન જેને કહીએ, ધર્મ ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન આપણે સારું કર્યું હોય તો હો માર ચઢાવો તો વાંધો આવે નહીં, પણ ફાઉન્ડેશન ના હોય તો પડે હેઠું. એમ સ્વામી કહે છે આપણા જીવનમાં જો ધર્મ જ છે નહીં, ભલે બીજી તે બધી સમૃદ્ધિ બધું કરીએ પણ જો અનિતિ દુરાચારથી બધું ચાલતું હોય તો એનાથી કોઈ કાર્ય થાય નહીં, એના જીવનમાં શાંતિ ના રહે, અને એ કશું કરીને જાય પણ નહીં કે લોકો ઉપયોગી કામ ના કરે, સમાજ ઉપયોગી કામ ના કરે, ધર્મ છે રાજ કે કાંઈ નહીં, બધું ભેગું કરીને લૂંટફૂંટ કરીને બધાને હેરાન પરેશાન કરીને બધું કરે તો એને શાંતિ ક્યાંથી હોય? અત્યારે આતંકવાદ ચાલે છે, આતંકવાદ કરનારને કંઈ શાંતિ ખરી? કંઈ શાંતિ નહીં. બિચારા એમને ખંડા ફરાફર કરે, ખાવા નહીં, ઊંઘવા નહીં, ઠેકાણું નહીં, બીક બીકને બીક, કંઈથી પકડશે કંઈથી પકડશે, અને હેરાન બધાને કરવાનું, દુઃખી. એને ક્યાંથી શાંતિ થાય? શાંતિ તો તમે ભગવાનને ભજીને લોકોની સેવા કરો, મદદ કરો, લોકોને એ થાય તો એમાંથી શાંતિ આપણને આવે. કહેવાનું શું છે, કોઈનું ખોટું કરવામાં શાંતિ નથી. કોઈનું તમે સારું કરો, કોઈનું તમે ભલું કરો, કોઈનું તમે એને મદદરૂપ થાઓ તો તમારું સારું થાય. બીજું ના આપણે સારું કરીએ તો આપણું સારું થાય, પણ આપણે બીજાનું બૂરું કરીને આપણું સારું કોઈ કરતા છે? તો આપણો ધર્મ એ કહે છે કે આપણે મદદરૂપ થાઓ, જે તમારી શક્તિ હોય, કંઈ ના હોય તો પણ એને એક હાથ જાળીને દવાખાને લઈ જાવ તોય થાય. એક ઠેકાનેથી આમ પ્લેટફોર્મથી આમથી લઈને આમ એને બેસાડ મૂકો, પેલા આંધરા ભાઈઓ હોય તો એ પણ એક સેવા છે. અને એવી સેવા કરવાથી કેટલો સંતોષ થાય, પણ બીજી રીતે ખોટી રીતે થતું નથી. તો આવું રીતનું આપણું જીવન છે, એ જીવનને આપણે બરાબર રીતે ભગવાન રાજી થાય એ માટેનું છે. તો આવા ગ્રંથો વાંચવાનું, આનું વાંચન કરવાનું એ બહુ અગત્યની વસ્તુ છે. આજનો જમાનો એટલો બધો ખરાબ થયો છે અને એટલી બધી બધી આકર્ષણો થયા છે કે જેની અંદર આપણા સંસ્કારો હોય એ પણ ચાલ્યા જાય. ઘરની અંદર ટીવી, મંદિર જ્યાં આગળ ઘરમાં રાખવાનું હોય, આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું મંદિર આપણા ઘરમાં હોવું જ જોઈએ, અને એને દરરોજ પાઠ પૂજા પ્રાર્થના થવી જોઈએ બધા સાથે મળીને ઘરના બેસીને, અને જે ભગવાનને માનતા એમના જે ચરિત્રોનો ગ્રંથ હોય એ ગ્રંથને પણ વાંચો, રામાયણ છે, મહાભારત છે, જે હોય, તો એની અંદરથી આપણને કંઈક શાંતિ થાય, સંસ્કાર આપણા રહે. પણ આ તો એને બદલે શું થયું કે ટીવી મંદિર બની ગયું, અને ટીવીમાં પાછું જોવાનું તો બધું સારું હોય છે, પણ સારું મૂકીને ખરાબ વધારે, કારણ મનુષ્યનો સ્વભાવ છે, ખોટું જોવાની ટેવ, કંઈક દોષ હોય જોવાની ટેવ, અને એવું જોવાનું, એટલે એ તરત જ આપણે જોવા માંડી પડીએ છીએ, સારું દેખતા નથી. અને એવી વસ્તુ કારણ માણસ માત્ર સ્વભાવ કાગડો છે, કાગડો તે કાગડો છે ને, ઢોરનું ઢોરણ છે, એને ચાંદું પડ્યું હોય બેડા ઉપર ત્યાં જઈને બેસે, એટલે આખું શરીર સારું છે ને ત્યાં બેસ ને, એની સ્વભાવ છે. પેલાને દુઃખી વધારે કરવો, એને વધારે દુઃખી કરવો, એવી ભાવના છે. એમ આપણી પણ દ્રષ્ટિ એવી છે કે આવું ખરાબ જોવું જ, એટલે આપણે હેરાન બધા હેરાન છે. માટે આપણા સંસ્કાર સચવાય માટે અત્યારના આ જે બધા આકર્ષણો છે એથી જેટલું દૂર રહેવાય એટલું સારું, વ્યસનોથી, આવી જાતના જે ખરાબ ધંધા છે, ખરાબ આવી જાતની વૃત્તિઓ છે, અને આવી જાતના દૂષણો છે. ટીવી એટલે આપણને બહુ સારું મળ્યું છે એવું નથી સમજતો, છે, પણ એમાં જો ધંધાવાળો ધંધાને જોતો હોય તો કંઈ વાંધો નથી, છોકરો ભણતો હોય તો ભણવા પૂરતું જોતો હોય તો વાંધો નથી, જેને જે જાતનો વ્યવસાય છે એટલા પૂરતો જોઈએ તો એમાં વાંધો નથી. પણ આ તો ખરાબ જ જોવાનું બધું, અને બધા સાથે ઘરના સંસ્કાર ભાઈ રહે નહીં, ભાઈનો છોકરાનો છોકરાના બહુ બધું ભેગા બેન ટુ એમ એમ મર્યાદા ક્યાં રહે? ભાઈ અંદર અશ્લીલ બધું આવતું હોય તે ના થાય, અશ્લીલ છાપા, અશ્લીલ આપણા જે મેગેઝીન, અશ્લીલ પુસ્તકો એ પણ ના, સારા સુસંસ્કૃત આપણા ગ્રંથો બધા, જેને આપણે ધાર્મિક ગ્રંથો રામાયણ મહાભારત બધા કે એ જ વાંચો, એમાંથી જ તમને જે મળશે એવું બીજેથી નહીં જ મળે. આપણા કામ પૂરતું છે જોઈ લેવાનું, એનો વાંધો નહીં, પણ એને મૂકીને બધું કેટલું ભાઈ અશ્લીલ આવે ને એને જ વાંચ્યા કરીએ તો એમાંથી મોટું થઈ જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે કુસંગ ક્યારે કરવો ને, આ બધો કુસંગ છે, જેમાંથી આપણા ધર્મમાંથી પડી જઈએ, ભગવાનમાંથી શ્રદ્ધા જતી રહે, મંદિરોની આસ્થા જતી રહે, કુટુંબિક ભાવનાઓ જતી રહે, સામાજિક ભાવનાઓ જતી રહે, રાષ્ટ્રીય ભાવના જતી રહે. આજે રાષ્ટ્રની ભાવના આપણી ના હોય તો શું થતા થાય? કંઈ નહીં, રાષ્ટ્રનું જે થાય પણ મારું બરાબર છે કે નહીં, આપણે અહીંયા પહોંચી ગયા. આપણી ભાવના કેટલી કે રાષ્ટ્રની એ છે કે અમે રાષ્ટ્રની વાત કરીએ પણ રાષ્ટ્ર તો એમને ચાલે છે, પેલું થાય તો કહેવાનું કુટુંબ, સામાજિક ભાવનાઓ, સામાજિકને આપણે સમાજમાં સારું જે કંઈ હોય એને બીજાને આપવું કરવું બીજી તે, એટલે એકબીજાની ભાવના, કુટુંબિક ભાવનાઓ રહી. આજે કુટુંબને દીકરા છોકરા બાપ દીકરા બધાને બહેના પુરુષોની તકરારો થાય છે, કોરટ સુધી જાય, એટલે આ બધી સંસ્કારો શું આપણા પુસ્તકો અશ્લીલ એમાં વાંચવામાં આવે, અશ્લીલ વાતો સાંભળવામાં આવે એ થાય, પણ સારામાં સારી વાતો હોય એ સાંભળી, જેમાંથી આપણું હિત થાય, જેમાંથી આપણને શાંતિ થાય એવું વાંચવું. શાંતિ તો ભગવાનની પાસે છે, અને ભગવાને આપેલા આજ્ઞા ઉપદેશ છે એનાથી થશે. તુલસીદાસે એટલા માટે કહ્યું કે સુરપુર નરપુર નાગપુર તેને મેં સુખ નાહી, કાં સુખ હરી કે ચરણ કાં સંતન કે માય. આ તુલસીદાસ આપણને કહ્યા કે ભગવાનની પાસે જાઓ, ભગવાનના આદેશો પ્રમાણે એના દર્શન કરો, પ્રાર્થના કરો, તો એમાંથી શાંતિ આવશે, અને કાંઈ ભગવાનના એવા સંતો છે એમની પાસે જવાથી આવશે, અને આપણા ગ્રંથોને વાંચવા થકી દર્શનથી આવશે. તો આવી રીતનું આપણું જે છે, એટલા માટે આ શિક્ષાપત્રીમાં લખ્યું છે, ધર્મના આદેશો છે એને આપણે બરાબર સાચવીએ, આપણી શોભા છે, એમાંથી આપણને ખૂબ સારો લાભ થાય, અને એવું વર્તવાનું પણ આપણે બળ મળે અને સર્વ પ્રકારે શાંતિ થાય, તો આપણને અહીંયા આગળ આ ગ્રંથનું વાંચન થાય છે, સર્વને લાભ મળે, સર્વ સુખિયા થાય એ જ પ્રાર્થના.